એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તક પર ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરના લાખો લોકોના સંબંધોને સમજવાની રીત બદલી નાખી છે. પુસ્તક છે ડૉક્ટર ગેરી ચેપમેનનું, ધ ફાઇવ લવ લેંગ્વેજીસ, ધ સિક્રેટ ટુ લવ દેટ લાસ્ટ્સ.
હા, ખરેખર. અને આજના સમયમાં તો આ બહુ જ મહત્વનો છે. સંબંધો જાળવવા એ યુ નો એક મોટો પડકાર બની રહ્યો છે. ત્યાં પુસ્તકના વિચારો મને લાગે છે ખૂબ જ પ્રસ્તુત છે. ઘણીવાર કેવું થાય, આપણે પ્રેમ તો અનુભવીએ છીએ પણ એને વ્યક્ત કરવાની આપણી રીત અલગ હોય
અને એના લીધે જ ગેરસમજ ઊભી થાય છે.
બરાબર. આ પુસ્તક આપણને એ જ સમજવામાં મદદ કરે છે કે પ્રેમની અભિવ્યક્તિની આ અલગ અલગ રીતો, આ ભાષાઓ કઈ છે અને એને સમજીને સંબંધોને વધુ ગાઢ કેવી રીતે બનાવી શકાય. અને જુઓ, આ પુસ્તકના લેખક ડૉક્ટર ગેરી ચેપમેન એ માત્ર લેખક કે વક્તા નથી, એમને ચાર દાયકાથી, મતલબ 40 વર્ષથી વધુનો અનુભવ છે મેરેજ કાઉન્સેલર તરીકે.
ઓહ, 40 વર્ષ, ઘણો લાંબો અનુભવ કહેવાય.
હા, એમણે માનવશાસ્ત્ર અને પુખ્ત શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે, એ વાત સાચી. પણ એમની ખરી તાકાત એમ કહીએ ને તો એમના હજારો યુગલો સાથેના કાઉન્સેલિંગના અનુભવમાં રહેલી છે.
એટલે એમનો જે દૃષ્ટિકોણ છે એ ખાલી થિયરી નથી, પુસ્તકીય જ્ઞાન નથી.
ના, બિલકુલ નહીં.
એ વાસ્તવિક જીવનના અનુભવો અને નિરીક્ષણો પર આધારિત છે. એમણે ખરેખર જોયું છે કે કપલ્સ વચ્ચે પ્રેમ તો હોય પણ છતાંય તેઓ ભાવનાત્મક રીતે કેમ દૂર થઈ જાય.
એમણે નોંધ્યું કે સમસ્યા ઘણીવાર પ્રેમની કમીની નથી હોતી પણ પ્રેમની ભાષાની જે અસમાનતા છે ને એની હોય છે.
પ્રેમની ભાષાની અસમાનતા, આ રસપ્રદ છે.
અને આ જ વાત એમના કામને આટલું વ્યવહારુ અને અસરકારક બનાવે છે મને લાગે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે એ જરા સમજાવો ને.
ચોક્કસ. ડૉક્ટર ચેપમેન કહે છે કે જેમ આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, એમ પ્રેમ વ્યક્ત કરવાની અને સમજવાની પણ મુખ્યત્વે 5 અલગ ભાવનાત્મક ભાષાઓ છે.
5 ભાષાઓ.
હા, અને મોટાભાગના સંબંધોમાં સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે આપણે એમ કે આપણી પોતાની પ્રેમની ભાષામાં પ્રેમ વ્યક્ત કરતા રહીએ છીએ પણ આપણા સાથીની જે મુખ્ય ભાષા છે એ સાવ જુદી હોય.
એટલે આપણે બોલીએ તો છીએ પણ સામેવાળાને સમજાતું નથી.
બરાબર. પરિણામે આપણો પ્રેમ, આપણી કાળજી એમના સુધી પહોંચતી જ નથી અથવા તો ક્યારેક ખોટી રીતે સમજાય છે. અને આ જ કારણે ખબર છે શરૂઆતનો જે ઉત્સાહ હોય, જે પ્રેમમાં હોવાની લાગણી હોય એ ઓછી થયા પછી ઘણા સંબંધો મુશ્કેલીમાં મુકાય છે.
હા, એવું તો બને છે. શરૂઆતમાં બધું બરાબર લાગે પણ પછી.
પુસ્તક એ જ સમજાવે છે કે આ ઇન લવ વાળી જે ફિલિંગ છે એ તીવ્ર હોય પણ અસ્થાયી છે, ટેમ્પરરી છે, સરેરાશ 2 વર્ષમાં એ ઓછી થઈ જાય.
ઓહ,
લાંબા ગાળાના સંબંધ માટે ખરો પ્રેમ જરૂરી છે અને એ પ્રેમ એ લાગણી કરતાં વધુ એક સભાન પસંદગી છે, એક ઇરાદાપૂર્વકનું વર્તન છે.
એક પસંદગી.
હા, અને આ માટે આપણા સાથીની પ્રેમની ભાષા કઈ છે એ ઓળખવું, એ શીખવું અને પછી એ ભાષામાં વાત કરવી, એમ કે પ્રેમ વ્યક્ત કરવો, એ અત્યંત જરૂરી છે.
આ સમજવા માટે ડૉક્ટર ચેપમેને એક રૂપક વાપર્યું છે, નહીં, પેલી ઇમોશનલ લવ ટેન્ક.
હા, બહુ સરસ રૂપક છે, ભાવનાત્મક પ્રેમની ટાંકી. દરેક વ્યક્તિની અંદર એમ માનો કે એક આવી અદૃશ્ય ટાંકી છે જેને પ્રેમ અને સ્નેહથી સતત ભરેલી રાખવાની જરૂર પડે છે. જ્યારે આ ટાંકી ભરેલી હોય ત્યારે વ્યક્તિ સુરક્ષિત અનુભવે, ખુશ રહે, જોડાયેલો અનુભવે.
અને જો ખાલી હોય તો?
જો ટાંકી ખાલી હોય તો પછી નકારાત્મક લાગણીઓ, નકારાત્મક વર્તન એ બધું જોવા મળે, સંબંધોમાં તણાવ આવે.
અને આ ટાંકી ભરવાનો રસ્તો એટલે વ્યક્તિની પ્રેમની ભાષા સમજવી.
એકદમ સાચું. એ વ્યક્તિની પ્રાથમિક પ્રેમ ભાષામાં પ્રેમ વ્યક્ત કરવો એ જ એની ટાંકી ભરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
તો ચાલો હવે આ 5 ભાષાઓ કઈ છે અને એનો અર્થ શું થાય એ થોડું ઊંગાણથી સમજીએ.
જરૂર.
પહેલી ભાષા છે વર્ડ્સ ઓફ અફર્મેશન, એટલે કે સ્વીકૃતિના શબ્દો, પ્રશંસાના શબ્દો, પ્રોત્સાહનના શબ્દો.
હા,
જે લોકોની આ મુખ્ય ભાષા હોય ને એમના માટે શબ્દો બહુ શક્તિશાળી હોય છે. એમને પ્રેમનો અનુભવ ત્યારે થાય જ્યારે એમના સાથી એમ કે મોઢેથી એમની કદર કરે, એમને પ્રોત્સાહિત કરે, એમના વખાણ કરે.
બરાબર. અને આ ફક્ત પેલું આઈ લવ યુ કહેવા પૂરતું નથી.
ના ના, એનાથી વિશેષ.
હા, એમાં નિખાલસ તારીફ આવી જાય. તમે આજે ખૂબ સુંદર લાગો છો.
કોઈએ મહેનત કરી હોય તો એની કદર.
તમે આ કામ પાછળ જે મહેનત કરી છે એ દેખાય છે. હા, પ્રોત્સાહન. મને પૂરો વિશ્વાસ છે કે તમે આ કરી શકશો. અને દયાળુ શબ્દો
અને બોલવાનો સૂર પણ મહત્વનો હશે ને?
નહીં,
ચોક્કસ. સૂર અને ઈરાદો બંને બહુ મહત્વના છે. બીજી બાજુ, જો કઠોર ટીકા કરવામાં આવે કે અપમાનજનક શબ્દો બોલાય તો એ એમની પ્રેમની ટાંકીને સૌથી વધુ ખાલી કરી શકે છે.
જેમ પુસ્તકમાં કહ્યું છે ને, દરેક વ્યક્તિની અંદર એક ભાવનાત્મક ટાંકી પ્રેમથી ભરાવાની રાહ જોઈ રહી છે, તો આ ભાષાવાળા લોકો માટે શબ્દો જ એ ટાંકી ભરવાની ચાવી છે.
બરાબર. હવે બીજી ભાષા છે ક્વોલિટી ટાઈમ, ગુણવત્તાયુક્ત સમય. આનો સીધો સાદો અર્થ છે અવિભાજિત ધ્યાન. એટલે કે જ્યારે તમે સાથે હો ત્યારે તમારું પૂરું ધ્યાન તમારા સાથી પર, મોબાઈલ બાજુ પર, ટીવી બંધ,
બીજા કોઈ ડિસ્ટ્રેક્શન નહીં.
હા, ખરેખર એકબીજા સાથે હોવું.
બિલકુલ. અને આના પણ એમ કે બે પાસા છે. એક છે ગુણવત્તાયુક્ત વાતચીત, જ્યાં તમે એકબીજાને ધ્યાનથી સાંભળો, પોતાની લાગણીઓ વિચારો શેર કરો.
અને બીજું?
બીજું છે ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓ, સાથે મળીને કંઈક એવું કરવું જે બંનેને ગમે. ફરવા જવું, કોઈ ગેમ રમવી, કંઈ પણ. પણ મુખ્ય હેતુ શું? સાથે હોવાનો આનંદ માણવાનો.
એટલે સાથે બેઠા હોઈએ પણ પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોઈએ એ ક્વોલિટી ટાઈમ ના કહેવાય?
ના, બિલકુલ નહીં. આ ભાષા ધરાવતા લોકો માટે ભલે તમે ઓછો સમય સાથે વિતાવો, પણ જો એ સમય પૂરેપૂરા ધ્યાન સાથેનો હોય તો એમની પ્રેમની ટાંકી ભરાઈ જાય છે. એમના માટે તમારો સમય એ જ પ્રેમ છે.
સમજાયું. ત્રીજી ભાષા કઈ છે?
ત્રીજી ભાષા છે રિસીવિંગ ગિફ્ટ્સ.
રિસીવિંગ ગિફ્ટ્સ
એટલે કે ભેટ સોગાદ મેળવવી.
અચ્છા, ગિફ્ટ્સ.
હા, પણ અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ ભૌતિકવાદ કે મોંઘી દાટ ભેટ વિશે નથી. જે લોકોની આ પ્રેમની ભાષા છે ને, એમના માટે ભેટ શું છે એ પ્રેમનું, વિચારનું, પ્રયાસનું એક મૂર્ત પ્રતીક છે, એક નિશાની છે.
એટલે કે એ ભેટ જોઈને એમને યાદ આવે કે કોઈ એમના વિશે વિચારી રહ્યું હતું.
એકદમ. કોઈકે એમને યાદ કર્યા હતા, કોઈકે એમના માટે સમય કાઢ્યો, પ્રયત્ન કર્યો, એ ભાવના મહત્વની છે.
એટલે ભેટ નાની હોય કે મોટી એનાથી ફરક નથી પડતો. કદાચ હાથથી બનાવેલી કોઈ વસ્તુ પણ ચાલે.
બિલકુલ. ખરીદેલી હોય, હાથથી બનાવેલી હોય, કે પછી કોઈ મુશ્કેલીના સમયે તમે પોતે ત્યાં હાજર રહો, એ પણ એક અમૂલ્ય ભેટ જ ગણાય. મહત્વ ભેટ પાછળના વિચારનું અને ભાવનાનું છે.
પણ તો પછી જન્મદિવસ કે એનિવર્સરી જેવી તારીખો ભૂલી જાય તો?
તો એ આ ભાષા ધરાવતા લોકો માટે ખૂબ દુઃખદાયક હોઈ શકે છે, કારણ કે એમને એ અસ્વીકાર જેવું લાગે. જાણે કે તમને એમની કિંમત જ નથી. ભેટ એમના માટે એમ કહો કે વિઝ્યુઅલ પ્રેમ છે, દેખાતો પ્રેમ.
હા, સમજાયું. હવે ચોથી ભાષા, એ છે એક્ટ્સ ઓફ સર્વિસ, સેવાની ક્રિયાઓ.
હા, આ ભાષાનો સાર પેલી કહેવતમાં છે, કરણી કથની કરતા વધુ બોલે છે.
બરાબર. એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ.
યસ. જે લોકોની આ મુખ્ય ભાષા છે તેઓ ત્યારે પ્રેમ અનુભવે છે જ્યારે એમના સાથી એમના માટે કંઈક કરે, ખાસ કરીને એવા કામો જે એમની જવાબદારીનો બોજ થોડો હળવો કરી દે.
દાખલા તરીકે
ઘરમાં મદદ કરવી, રસોઈ બનાવવામાં, વાસણ કરવામાં, કચરો કાઢવામાં, બાળકોનું ધ્યાન રાખવું, બિલ ભરવા જેવી જવાબદારી ઉપાડી લેવી, કંઈ પણ.
એટલે મદદ કરવી.
હા, પણ અહીંયા ચાવીરૂપ શબ્દ છે સેવા. આ કામો જો ફરજ સમજીને કે કચવાટ સાથે કે સંભળાવીને કરવામાં આવે તો એની અસર નથી થતી, ઉલટું નકારાત્મક અસર થાય. પણ જ્યારે પ્રેમથી સામે ચાલીને એમની ખુશી માટે કરવામાં આવે ત્યારે એ જ કામ પ્રેમની બહુ શક્તિશાળી અભિવ્યક્તિ બની જાય છે.
અને આળસ રાખવી કે વચન આપીને કામ ન કરવું એ એમને બહુ ખરાબ લાગે.
હા, એ એમને બહુ ઊંડો ઘા કરી શકે છે. જાણે કે એમની જરૂરિયાતોની કોઈ કદર જ નથી.
બરાબર. અને હવે પાંચમી અને છેલ્લી ભાષા, ફિઝિકલ ટચ, શારીરિક સ્પર્શ.
હા, જે લોકોની આ મુખ્ય ભાષા છે એમના માટે શારીરિક સંપર્ક એટલે કે ફિઝિકલ ટચ એ ભાવનાત્મક જોડાણ અને પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સીધો અને સૌથી શક્તિશાળી માર્ગ છે.
અને આ ફક્ત રોમાન્સ પૂરતું સીમિત નથી એમ તમે કહેવા માંગો છો ને?
ના, બિલકુલ નહીં. આ ફક્ત જાતીય નિકટતા વિશે નથી. હાથમાં હાથ પકડવો, ગળે મળવું, ખભા પર હાથ મૂકીને સાંત્વના આપવી, પીઠ થપથપાવી, સાથે સોફા પર અડીને બેસવું, આ બધું જ એમાં આવી જાય. યોગ્ય સમયે યોગ્ય રીતે કરવામાં આવેલો પ્રેમાળ સ્પર્શ એમને સુરક્ષા, કાળજી અને પ્રેમનો બહુ ઊંડો અનુભવ કરાવે છે.
એટલે એમના માટે સ્પર્શ એ જ કનેક્શન છે.
મોટા ભાગે હા, આવા લોકો માટે સ્પર્શ વગરનો સંબંધ કદાચ અધૂરો લાગે. અને બીજી બાજુ શારીરિક ઉપેક્ષા કે ભગવાન ના કરે દુર્વ્યવહાર એમના માટે અત્યંત અત્યંત પીડાદાયક હોય છે.
પુસ્તકમાં પોતાની અને સાથીની ભાષા ઓળખવા માટે પણ કેટલીક ટિપ્સ આપી છે, ખરું ને? જેમ કે આપણે વારંવાર શું માંગીએ છીએ કે શેની ફરિયાદ કરીએ છીએ.
હા બરાબર. અથવા તો આપણે પોતે કેવી રીતે પ્રેમ વ્યક્ત કરવાનું પસંદ કરીએ છીએ એના પર પણ ધ્યાન આપવાથી પણ ઘણું સમજાઈ જાય છે.
આ ખરેખર બહુ રસપ્રદ છે. તો આ પાંચ ભાષાઓની સમજણ પછી કેટલાક મુખ્ય સંદેશા છે જે મને લાગે છે કે બહુ સ્પષ્ટ થાય છે. મારા માટે સૌથી મોટો સંદેશ એ છે કે ડૉક્ટર ચેપમેન જેને સાચો પ્રેમ કહે છે એ ફક્ત એક ક્ષણિક લાગણી નથી, પણ એક સભાન પસંદગી છે.
બિલકુલ. લાગણીઓ તો આવે ને જાય, આજે હોય કાલે ન પણ હોય, પણ પ્રેમ કરવાનું ચાલુ રાખવું એ આપણી પસંદગી છે, આપણો નિર્ણય છે.
સાચી વાત.
અને બીજો મહત્વનો મુદ્દો જે તમે હમણાં ઉલ્લેખ કર્યો એ ભાવનાત્મક પ્રેમ ટાંકીનો વિચાર. એ આપણને સતત યાદ અપાવે છે કે પ્રેમ એ કોઈ લક્ઝરી નથી, પણ આપણી એક મૂળભૂત ભાવનાત્મક જરૂરિયાત છે.
હા, જેમ શરીરને ખોરાકની જરૂર છે એ મનને પ્રેમની.
બરાબર. જ્યારે ટાંકી ભરેલી હોય ત્યારે આપણે આપણી શ્રેષ્ઠ સ્થિતિમાં હોઈએ છીએ, અને જ્યારે ખાલી હોય ત્યારે જ સમસ્યાઓ શરૂ થાય છે. આ સમજણ આપણને પોતાના માટે અને બીજાઓ માટે વધુ સહાનુભૂતિશીલ બનાવે છે.
ત્રીજી વાત જે મને બહુ મહત્વની લાગી તે એ કે સંચાર ફક્ત શબ્દોથી જ નથી થતો. પ્રેમ વ્યક્ત કરવાની, વાતચીત કરવાની ઘણી બધી રીતો છે. ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં જ્યાં ઘણીવાર લાગણીઓ સીધે સીધી વ્યક્ત નથી કરાતી, ત્યાં પેલી સેવાની ક્રિયાઓ કે ગુણવત્તાયુક્ત સમય જેવી ભાષાઓનું મહત્વ કદાચ વધી જાય છે.
સાચી વાત છે. આપણે ફક્ત બોલવા પર જ નહીં, પણ કરવા પર અને સાથે હોવા પર પણ ધ્યાન આપવું જોઈએ.
અને આ બધું કરવા માટે શું જરૂરી છે? ઈરાદાપૂર્વકનો પ્રયાસ. સંબંધો કાંઈ આપોઆપ નથી ટકતા.
ના, એમને જાળવવા પડે છે સક્રિયપણે. આનો અર્થ એ જ થાય કે જે પેલું પુસ્તકનું વાક્ય છે, જો આપણે પ્રેમના અસરકારક સંવાહક બનવું હોય તો આપણે આપણા જીવનસાથીની પ્રાથમિક પ્રેમ ભાષા શીખવા તૈયાર રહેવું જોઈએ.
ભલે આપણી પોતાની ભાષા ન હોય,
ભલે ન હોય, પણ સંબંધ માટે એ શીખવાનો પ્રયાસ કરવો એ જ તો પ્રેમની ખરી નિશાની છે.
બરાબર કહ્યું. એટલે ટૂંકમાં પ્રેમ એ એક સક્રિય ક્રિયાપદ છે, ફક્ત એક નિષ્ક્રિય લાગણી નથી.
ઇટ્સ અ ડુઈંગ વર્ડ. હા, એ કંઈક કરવા વિશે છે. શબ્દો બોલવા, સમય આપવો, ભેટ આપવી, સેવા કરવી, સ્પર્શ કરવો, આ બધી ક્રિયાઓ છે.
તો પછી આ સિદ્ધાંતોનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? દાખલા તરીકે પ્રેમ સંબંધોમાં જો કંઈક ખૂટતું લાગતું હોય તો કદાચ બંનેની પ્રેમ ભાષા વિશે વિચારવું જોઈએ.
ચોક્કસ. બની શકે કે તમે જે રીતે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છો એ તમારા સાથીની ભાષા જ ન હોય, એટલે એમની સુધી પહોંચતો જ ન હોય.
હા, અને જો ખબર પડે કે સાથીની ભાષા ભેટ સોગાદ છે તો પછી પ્રસંગો યાદ રાખીને નાની પણ વિચારપૂર્વકની ભેટ આપવી એ સંબંધમાં મોટો ફરક લાવી શકે છે.
બિલકુલ. અથવા જો એમની ભાષા એક્ટ્સ ઓફ સર્વિસ હોય તો સવારે એમના માટે ચા બનાવી દેવી કે એમના ભાગનું કોઈ કામ કરી નાખવું એ બહુ મોટી વાત બની જાય એમના માટે.
અને આ ફક્ત કપલ્સ માટે જ નહીં, પેરેન્ટિંગમાં પણ કામ લાગે.
અરે ખૂબ જ. માતા પિતા અને બાળકો વચ્ચે પણ આ બહુ ઉપયોગી છે. દરેક બાળકની જરૂરિયાત અલગ હોય છે, એમની પ્રેમની ભાષા પણ અલગ હોઈ શકે.
હા, કોઈકને કદાચ વખાણ સાંભળવા બહુ ગમતા હોય, એનાથી એમને પ્રોત્સાહન મળે.
તો કોઈકને ફક્ત મા બાપ સાથે રમવાનો સમય જોઈતો હોય, એમની ભાષા સમજીને એ રીતે પ્રેમ આપવાથી એમનો આત્મવિશ્વાસ વધે છે, એમની ટાંકી ભરાયેલી રહે છે.
અને મિત્રતામાં?
અને કામ કરવાની જગ્યાએ, વર્કપ્લેસ પર, ત્યાં પણ આ લાગુ પડે.
કેમ નહીં, મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે એની પ્રેમની ભાષામાં એને ટેકો આપલો વધુ અસરકારક રહે છે. કોઈને કદાચ ફક્ત તમારો સમય જોઈએ તો કોઈને કદાચ કોઈ કામમાં મદદ.
અને વર્કપ્લેસ પર?
વર્કપ્લેસ પર પણ સહકર્મીઓની કે કર્મચારીઓની કદર એમની પસંદગીની રીતે કરવી. કોઈને જાહેરમાં પ્રશંસા ગમે, વર્ડ્સ ઓફ એફર્મેશન, તો કોઈને બોનસ, ગિફ્ટ જેવું, તો કોઈને જવાબદારીમાં મદદ, એક્ટ્સ ઓફ સર્વિસ. આનાથી ટીમવર્ક સુધરે, વાતાવરણ સારું રહે.
એટલે આ સિદ્ધાંતો ખરેખર તો માનવ સંબંધોની સમજણ માટે પાયારૂપ છે.
હા, બિલકુલ.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો શીખવાનો મુદ્દો એ રહ્યો કે સંબંધોમાં ફક્ત સારો ઈરાદો હોવો પૂરતો નથી, દાનત સારી હોય એ પૂરતો નથી.
આપણો પ્રેમ, આપણી કાળજી એ સામેવાળી વ્યક્તિ અનુભવી શકે, સમજી શકે એ રીતે વ્યક્ત કરવો ખૂબ જરૂરી છે. અને એના માટે એમની પ્રેમની ભાષા કઈ છે એ સમજવું અને એ બોલવાનો પ્રયત્ન કરવો એ કદાચ પ્રેમનું સૌથી મોટું પ્રમાણ છે.
બહુ સરસ વાત કરી. અને મને પેલો વિચાર, પ્રેમ એક પસંદગી છે, એ ખૂબ જ શક્તિશાળી લાગ્યો. કારણ કે લાગણીઓ તો બદલાતી રહે છે, ઉતાર ચડાવ આવે છે.
હા, એ તો છે.
પણ સંબંધ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને પ્રેમ કરવાનું ચાલુ રાખવાની આપણી પસંદગી એ આપણા હાથમાં છે. આ વિચાર સંબંધોને એક પ્રકારની સ્થિરતા અને મજબૂતાઈ આપે છે.
બરાબર.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજના એપિસોડનું સમાપન કરીએ.
જરૂર.
શું આ પાંચ પ્રેમ ભાષાઓની સમજણ ફક્ત આપણા અંગત સંબંધો, પતિ પત્ની, બાળકો, મિત્રો સુધારવા પૂરતી જ મર્યાદિત છે, કે પછી સમાજમાં વ્યાપક સ્તરે, જેમ કે અલગ અલગ સમુદાયો વચ્ચે, અલગ અલગ વિચારધારાઓ વચ્ચે સંવાદ અને સમજણ વધારવામાં પણ આ સિદ્ધાંતો કોઈ ભૂમિકા ભજવી શકે છે? આ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ એકબીજાની ભાષા સમજવાનો પ્રયત્ન કરીએ તો મોટી સમસ્યાઓ પણ હલ થઈ શકે.
કદાચ આ વિચાર સાથે જ આપણે સૌને છોડીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.